आंतरराष्ट्रीय कृष्ण भावनामृत संघ इस्कॉन संस्था द्वारा प्रस्थापित आ भागवत कथा नी अंदर आप समस्त वैष्णव एवं वैष्णवियोनो हार्दिक स्वागत छे। आपणो परम सौभाग्य छे कि आपने आवा घोर कलियुगनी अंदर पण भगवाननी विशुद्ध दिव्य हरि कथा के जे साक्षात भगवान छे आ वेद अने शास्त्र प्रभुनु स्वरूप छे अने एवा प्रभुना साक्षात दर्शन आपणे करी शकीए छे। जे दर्शननो मोटा मोटा भक्तोए लाभ लीधो छे, ध्रुव प्रहलाद नारद गोपीओए लीधो, पांच पांच पांडवोए लीधो, अने तमे ए लोकोना जीवन में जोई शकशो के ए लोकोना जीवन में केटलू सुख हतुं। दुर्योधनना जीवन में भले पैसो हतो पण ए आखू जीवन दुखी ज हतो, अने मर्या पछी पण जेम एक संसारनी अंदर एक कूतरू मरे छे लावारिस तो एने उपाड़वा वाळुं कोई नथी होतुं, एवी ज रीते आ जगतनी अंदर भगवान थी अलग थईने जीवात्मा संसारना भोग भोगवानी इच्छा राखे छे, एवी ज रीते मरे छे जेवी रीते एक लावारिस कूतरू हाईवे पर तमे जोयुं छे ने के हाईवे पर कूतरा आवी जाय छे ट्रक नीचे तो एने अंतिम संस्कार करवा वाळुं पण कोई होतुं, टायर पर एनी पर आगळ जा जा करे અને એ કૂતરું ન્યા ન્યા દબાઈને પટી જાય છે। આવી દશા છે આ જગતની। વિચાર કરો કે આપણને આવા ઘોર કળિયુગમાં પણ આવો હરિ શરણમ આવા ઘોર કળિયુગમાં પણ જ્યાં દરેક જગ્યાએ આપણને પાપ વૃત્તિ જોવા મળે છે, આપણી આંખોની સામે લોકો કેવા ખોટા ખોટા કાર્ય કરે છે, પણ આવા ઘોર કળિયુગમાં પણ આપણું કેટલું સૌભાગ્ય કહેવાય કે આપણને ભગવાનનું સાનિધ્ય, સંતોનું ભક્તોના સાનિધ્યમાં ભગવાનની કથા શ્રવણ કરવા મળે છે। આ ઘોર કળિયુગને કાળની સમાન એને ઉપમા આપવામાં આવી છે કે આ કળિયુગ કેવો છે, કાળની સમાન, અને બધાને કાળ ખાઈ રહ્યો છે દરેક જીવને। તે બધાએ સાપ અને નોળિયાનું યુદ્ધ જોયું હશે ને, કે એક સાપ અને નોળિયો સૌથી વધારે ઝેર છે ને સાપમાં હોય છે, નોળિયામાં હોતું નથી। તમે જુઓ ખેતરમાં નોળિયો જતો હોય કોઈ ડરે નહીં, પણ જેવો સાપ જાય એટલે તરત જ ડરી જાય। તો સાપ અને નોળિયો જ્યારે બંનેનું યુદ્ધ કરે તો સાપ છે ને જોર જોરથી ડંખ મારે, જે નાગ હોય ને સાપ એ જોર જોરથી નોળિયાને ડંખ મારે, અને નોળિયાને જ્યારે ઝેર ચડી જાય ને એટલે ઘેરણમાં આવી જાય। પણ એ નોળિયો છે ને બહુ બુદ્ધિશાળી છે, એ નોળિયો શું કરે, એ જ્યારે સાપની સામે યુદ્ધ કરવા આવે ને તો સાથે છે ને જડીબુટી લઈને આવે, તમે બધા અનુભવ કરજો। એ સાપ છે ને નોળિયો, સાપ અને નોળિયાની વચ્ચે જ્યારે યુદ્ધ થાય, ધમાસાર યુદ્ધ થાય, કેવા લડાય તમે જોયો છે યુદ્ધ, એ જોર જોરથી લડાય અને ડંખ મારે એકબીજા ઉપર, અને નોળિયો જ્યારે સાપનું ઝેર ચડી જાય ને તો નોળિયો ઘેરણમાં આવે, એટલું ઘેરણ ચડે કે મૃત્યુની સીમા પર આવી જાય છે કે બસ હવે બે ઘડીમાં એનું મૃત્યુ નિશ્ચિત છે। પણ એ નોળિયો શું કરે, દોડતો દોડતો જાય ને ઓલી જડીબુટી જે લાવ્યો છે ને એને સૂંઘી લે, એટલે જેટલું ઓલું સાપનું જે ઝેર ચડ્યું છે ને એ બધું સમાપ્ત થઈ જાય, અને ફરીથી હટ્ટો કટ્ટો ને તાજો માજો થઈ જાય ફરીથી નોળીઓ એ સાપની પાસે જાય અને બંને યુદ્ધ કરે, અને જ્યારે ઘેરણ ચડે ને ઓલો ડંખ મારે સાપ, અને નોળીઓ અને ઘેરણ ચડે તો ફરીથી જાય અને ઓલી જડીબુટ્ટી જઈને સૂંઘી લે અને ફરીથી તાકાત થઈ જાય. નાગની પાસે કોઈ જડીબુટ્ટી નથી, પણ ઓલા નોળિયાની પાસે જડીબુટ્ટી છે કે ઘેરણ આવે અને મૃત્યુનો સમય આવે તરત જ જઈ અને ઓલી જડીબુટ્ટી સૂંઘી લે એટલે ફરીથી તાજા માજા થઈ જાય. અને સાપ ડંખ મારી મારીને એના જે દાંત હોય ને બધા તૂટી જાય અને સાપ છેવટે મરી જાય છે. આજ સુધી તમે જોયું હશે કે નોળિયાનું ક્યારે મૃત્યુ કે પરાજય થયો નથી, સાપનો પરાજય થયો હશે. અને ઇતિહાસ સાક્ષી છે, વિજ્ઞાન સાક્ષી છે કે સૌથી વધારે ઝેર સાપમાં હોય છે, પણ તોય નોળિયો વિજય પ્રાપ્તિ કરે છે. કારણ શું છે? કારણ એક જ છે કે એની પાસે જડીબુટ્ટી છે. ઈ જડીબુટ્ટી સૂંઘે છે એટલે ઈ સાપ ઉપર વિજય પ્રાપ્ત કરે છે. ભક્તો, આ જેવી રીતે સાપ અને નોળિયાનું યુદ્ધ છે, એવી જ રીતે કળિયુગ આ કાળની સમાન સર્પ છે જે બધાને ડંખ મારી મારીને ઘેરણમાં લાવી દે છે, મારી દે છે. બધાને કાળ નથી ખાતો, કાળ બધાને ખાય છે. આપણું નાનપણ હતું એ ક્યાં ગયું? ફોટામાં જુઓ, આપણે નહીં હોઈએ. આપણો ફેસ અને નાનપણનો ફેસ મેચિંગ કરો, મેળ આવે છે? નહીં આવે. પછી સ્કૂલમાં ગયા હતા, જે 10 વર્ષ પહેલાનો પાસપોર્ટ કોપી લો ને અત્યારની પાસપોર્ટ કોપી લો, 25 વર્ષની 30 વર્ષની બંને મેચિંગ કરો, નહીં આવે. એના પછી લગ્ન થયા હોય, લગ્નના ફોટા બધાને હશે, એ મેચિંગ કરો અત્યારનો, નહીં આવે. તો પ્રત્યેક સેકન્ડે ડગલે ને પગલે આપણે મરી રહ્યા છીએ અને કાળ આપણને ખાઈ રહ્યો છે. કાળ આપણને ખાઈ રહ્યો છે, આપણને દેખાતું. આપણે કોઈ બી સગાવાલા આવે, સગબંધી આવે, કેમ છો, એટલે મજામાં, મજામાં છું. શું મજામાં છે? કાળ તને ખાઈ રહ્યો છે. તારા જીવનમાંથી 25 વર્ષ જતા રહ્યા, 30 વર્ષ જતા રહ્યા, 15 વર્ષ જતા રહ્યા, 50 વર્ષ જતા રહ્યા, આપણને ખબર છે? અને આપણે શું પ્રાપ્ત કર્યું આપણા જીવનમાં? બસ મુસાફરી કરી છે. અહીંયાથી મુંબઈ ગયા, મુંબઈથી અમેરિકા ગયા, મુસાફરી કરી છે. અને આ શરીરમાં પણ આપણે મુસાફરી જ કરી રહ્યા છીએ. પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ. વારંવાર 84 લાખ યોનિઓમાં ભટકીએ છીએ, અને ક્યાંક કૃપા થઈ જાય સાધુ સંતોને ભગવાનની, તો ભગવાન આપણને મનુષ્યનો દેહ આપે છે, અને એમાં સગાવાલામાંથી ઊંચા ન આવે. આજે તો ઓલાના ઘરે જવું છે, આજે તો ઓલાના ઘરે જવું છે. કોઈ સમય જ્યારે માતાના ગર્ભમાં હતા 9 મહિના, ત્યારે ભગવાનને આપણે વચન આપીને આવ્યા છીએ. ભગવાનને વચન આપ્યું હતું કે મને આ જગતમાં મોકલો. આ જગત અહીંયા માતાના ગર્ભમાં 9 મહિના મને બહુ પીડા થાય છે, બહુ દુઃખ થાય છે. ભગવાન કે બહાર જઈને તું શું કરીશ? બહાર બધા દુઃખી જ છે, ભલે બહારથી બધા લાગે છે કે રૂપાળા છે, આમ છે, તેમ છે. ફોટો પાડવા જાય એટલે કે સ્માઇલ પ્લીઝ, એટલે એ હસતા થોડુંક હસતું મોઢું હોય ને એ વધારે ગંભીર થઈ જાય એકદમ. એ થોડાક હસો ને, એટલે ફોટો પાડવા વાળો કે થોડાક હસો, પણ એ તો વ્યક્તિ થોડોક વધારે ગંભીર થઈ જાય. એટલે માત્ર ઉપરનું સુખ આપણને લાગે છે, પણ અંદરથી તમે બારી દરવાજો ખોલીને જુઓ હૃદયનો, દરેક વ્યક્તિ દુખી છે, પીડામાં છે, ચિંતામાં છે, પણ કોઈને કહી શકતો. તો કાળ બધાને ખાઈ રહ્યો છે, પણ આપણને ભગવાને માયા શક્તિ એવી લગાડી છે કે આપણને જરાય ખબર નથી પડતી કે હું દિવસે દિવસે મરું છું. અને આપણે એટલા મૂર્ખ બની ગયા છે કે આજે આપણો જન્મ થયો હોય ને તો આવતા વર્ષે 7 તારીખે 10મો મહિનો બર્થડે, ફુગ્ગા પટ્ટીઓ, કેક લાવે, ઠંડા પીણા, અને સગાવાલાને ફોન કરીને બોલાવે, અમારા દીકરાનો જન્મદિવસ છે કે અમારે લગ્નના 25 વર્ષ પૂરા થઈ ગયા, 50 વર્ષ પૂરા થઈ ગયા, અને મમ્મી આવે, પપ્પા આવે, કેન્ડલ લાવે અને કેન્ડલ વચ્ચે મૂકે, જેટલા વર્ષનો હોય એટલા વર્ષનો, 5 વર્ષનો તો 5 કેન્ડલ, પંખા બંખા બંધ કરી દે અને માચીસથી પ્રગટાવે, પિતા આગ લગાવે અને માતા કે માતા દીકરાને કે બેટા તારા જીવનમાં થોડોક પ્રકાશ વધ્યો છે ને એને તું ભૂખ મારીને બોલવી દે, તારા જીવનમાં જે થોડુંક અજવાળું કે પ્રકાશ કે જ્ઞાન વધ્યું છે ને એને ઓલવી દે, હવે બધાની સામે, સગાવાળા સંબંધી મિત્ર પરિજન જે સ્કૂલમાં આવ્યા ને બધાની સામે ઓલવી દે, એટલે દીકરો ફૂંક મારીને જેટલું એટલું બધું અંધારું કરી દે, એટલે બધા તાળી વગાડે કે વાહ વાહ, બધા તાળી વગાડે, જુઓ આ કેટલું મોટું અજ્ઞાન અને આપણે મૂર્ખતા તો જુઓ, અને બધા લોકો કે બેટા તારા જીવનમાંથી 5 વર્ષ ઓછા થઈ ગયા અને તું 6 વર્ષનો થઈ ગયો એટલે હેપી બર્થડે, 5 વર્ષ તારા જીવનમાંથી ઓછા થઈ ગયા એટલે આપણે બર્થડે બનાવીએ છીએ, બોલો હવે આનાથી મૂર્ખ આ સંસારમાં બીજો કોઈ છે? તમે હોય તો મને કયો કે આપણા જીવનમાંથી 5 વર્ષ ઓછા થઈ જઈએ અને આપણે પાર્ટી મનાવીએ, આના કરતા પશુ સારા, કારણ કે એને તો બુદ્ધિ નથી, આપણને તો ભગવાને બુદ્ધિ આપી છે પણ તો એનો ઉપયોગ સારી જગ્યાએ કરતા, આપણને તેમ જ કે લાવ તો હવે 9-10 દિવસ છે કૂદકા મારીએ, 9 દિવસ હજી તો 1 દિવસ વધ્યો છે, એ કૂદકા મારી લો, કારણ કે હવે કાળ છે ને છોડશે નહીં કોઈને, જેને મારવા એને મારી લો કે કૂદકા, જે પાવર અને શક્તિ ભગવાન કે મનુષ્ય દેહમાં મેં આપ્યો છે ને એ દિવસે દિવસે લઈ લઈશ, તમે રાઈટ જગ્યાએ સાચી જગ્યાએ વસ્તુનો ઉપયોગ નહીં કરો ને ભગવાન કે હું લઈ લઈશ. આપણા પિતા, આપણા દાદા, આપણા નાના, એને પણ આપણા જેવું શરીર મળ્યું હતું પણ એને એ સારી જગ્યાએ ઉપયોગ ન કર્યો એટલે એ વ્યક્તિ પણ દુઃખી છે. તો આપણે એમના જીવનમાંથી જોવું જોઈએ કે એમનું જીવન ભક્તિમય નથી તો આપણું પણ જીવન આવું જ હશે. આપણી સામે આપણા નાના દાદા જે પણ છે એ પથારીમાં પડ્યા પડ્યા રોવે છે, તમે જોયું હશે સાસુ સસરા માતા પિતા જે પણ છે ને એ રોવે છે અને પૂછે છે કે તમારે મરવું છે, તો એ રડશે, ના મારે નથી મરવું. પણ જેને આખું જીવન ભગવાનનું ભજન કર્યું છે, ભક્તિ કરી છે, એ હસતા હસતા એનો દેહ ત્યાગ કરશે, કારણ કે એને પૂર્ણ વિશ્વાસ છે કે મેં આખું જીવન પ્રભુનું ભજન કર્યું છે, ભક્તિ કરી છે અને આ સંસારના ભોગોને છોડી અને એકમાત્ર પ્રભુનું ચિંતન કર્યું છે, તો હું નિશ્ચિત ગેરંટી છે કે હું ભગવાનના ધામમાં જઈશ. આપણને બધાને ખબર છે કે જ્યારે આપણે લાઈટ બિલ, આપણે જ્યારે લાઈટ બિલ ઘરમાં હોય, બધી અલગ અલગ વસ્તુઓ, રેફ્રિજરેટર, ટીવી, એસી, આ બધી વસ્તુનો યુઝ કરીએ, એ સમયે આપણને લાઈટ બિલની ચિંતા હોતી નથી પણ મહિનો થાય ને ત્યારે ફરફરીઓ આવે કે તમારું 4000 બિલ આવ્યું છે, એસીનું, ફ્રીજનું, ટીવીનું, બધું વોશિંગ મશીનનું બધું, તો ભરી દેજો, ચેતવણી આપીએ છીએ અને નોટિસ આવે, બીજા મહિને ન ભરે નોટિસ આવે, છેડા હું કાતર લઈને, એ કાતર લઈને જ આવે. આપણા સગાવાળા ન થાય કે ભાઈ ના ના અમારે સાઠું ભાઈ છે એટલે લાવો એક મહિનો ભલે મફતનું વાપરતા, એવું છે નહીં. એ ત્રીજો મહિનો આ થાય એટલે તરત કાતર લઈને આવે, કટાક કઈને કટકા કાપી દે અને પછી આણામાં પેટીમાં આવ્યો હોય ને, પેટીમાં આવે ને, હવે તો નથી આવતો, હવે તો ડાયરેક્ટ 1500 વાળો કે 2000 વાળો આવો આપી દે, હવે કે જમાનો નથી રહ્યો, પેલા લાઈટ નહોતા એટલે આપતા હતા,
આણામાં છે ને પેલા હતું એટલે આપતા હતા, અને પેલું આપતા શું કેતા, હવે નથી આપતા કારણ કે જીન્સ વાળા થઈ ગયા છે હવે, એટલે નથી આપતા, ન કે પેલા આપતા બધું, કારણ કે હવે કે જીન્સ વાળી થઈ ગઈ હવે શું જરૂર છે એના મોડિયાની. તો આ બધો જમાનો, ફેશન જમાનો આવી ગયો છે. તો કાળ, હું તમને કાળ ઉપર આખું આ 10-15 મિનિટ લેક્ચર પ્રવચન હતું. કાળ આપણને ખાઈ રહ્યો છે. આ જ સમય છે અત્યારના, જે 5:05 થઈ છે, એ જ સમયે બધા લોકો પસાર કરી રહ્યા છે આખા ભારતમાં, આખી દુનિયામાં. આ જે સમય છે ને બધા લોકો પસાર કરી રહ્યા છે, પણ સાચો ઉપયોગ જો એ ભગવાનની સેવામાં લગાડે છે ને તો એનું જીવન અને એનો સમય સાર્થક છે, કે એનું જીવન બેકાર છે. અને જ્યારે જીવન બેકાર થઈ જાય, જીવનમાં આસુડ આવે, દુઃખ આવે અને જીવનનો અંત સમય આવે ને, ત્યારે સંતો કહે છે કે જ્યારે જીવનનો અંત સમય આવશે ને એટલે તને પછતાવો થશે. અંત વેળાએ તને પછતાવો થશે, જીવનની નાવ તારી ડૂબશે. ત્યારે જ્યારે જીવનની નાવ ડૂબે ને ત્યારે આપણને પછતાવો થાય કે મેં જીવનમાં થોડુંક જો ભગવાનનું ભજન કર્યું હોત, મંદિરે ગયો હોત, સાધુઓની સંગતિ કરી હોત, ભગવાનના ધામમાં ગયા હોત, તો આવા દિવસો મારે આવ્યા. આપણે ભાડાના મકાનમાં રહેતા હોય, 11 મહિના એગ્રીમેન્ટ કરેલો હોય, તો પતિ દેવ કે પત્ની કે છોકરાઓ કે બધા લોકો કે હવે આપણા 11 મહિનામાં માત્ર 6 મહિના બાકી છે, એટલે બીજું મકાન શોધો, નકે દુખી થશું, રોડ ઉપર રહેવું પડશે. ત્યારે પતિદેવ કે સસરાજી કે કાય વાંધો ને, હજી તો 5 મહિના બાકી છે ને, ધીરે 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 આગળ જાય, એટલે કે હવે માત્ર 2 મહિના વધ્યા છે હો, રોજ યાદ અપાવે, રોજ યાદ અપાવે કે માત્ર હવે 2 મહિના વધ્યા છે. ત્યારે સાસુ ને સસરા ને પિતા જે પતિ છે એ બધા કે 2 મહિનાની વાર છે ને, કાંઈ વાંધો નહીં, હમણાં જ શોધી દઈશ. એમ કરતા કરતા 15 દિવસ વધ્યા છે, પણ મકાન શોધ્યું સમય જ નથી ને, કે મારી પાસે સમય નથી. અને મકાન શોધવામાં શોધવામાં 10 દિવસ ઓલો રૂમ માલિક જે કહે છે, જેનું મકાન છે, કે બસ 10 દિવસ બાકી છે, ખાલી કરી દેજો, કારણ કે મારો દીકરો આવવાનો છે આ ઘરમાં. ઓલાનું તો પોતાનું મકાન છે, તો ગમે ત્યારે ખાલી કરાવી શકે, પણ એગ્રીમેન્ટ કરેલો છે 11 મહિનાનો અને માત્ર 2 દિવસ બાકી છે. અને અચાનક કોકનો ફોન આવે કે ઢુંઢિયાવાડીમાં ઝૂંપડું ખાલી પડ્યું છે, જોવે છે, તો આપણે વિચાર કરીએ રોડ ઉપર રહીએ, એના કરે ઝૂંપડામાં રહીએ તો શું વાંધો છે, હાજા મામા કરતા. તો 11 મહિનાનું જે એગ્રીમેન્ટ ઉપર મકાન લીધું હતું ત્યારે કોઈએ ધ્યાન આપ્યું નહીં, અને છેલ્લે છેલ્લે ઝૂંપડામાં રહેવાનો વારો આવ્યો. એ મળ્યું સારું કહેવાય, કોકે ફોન કર્યો કે મળ્યું, કે ન મળ્યું હોય તો રોડ ઉપર, ન રોડ ઉપર બેઠા બેઠા ટીવી જોવે અને ફ્રીજ માંથી ખોલે શું હોય, કોઈ વરાળ આવે ખાલી, લાઈટ તો હું જોવે. આ દશા છે જીવનની. આપણને ભગવાનની કૃપા કરીને, દયા કરીને મનુષ્યનો દેહ આપ્યો, પણ આપણે આખું જીવન આમને આમ જ વિતાવી દીધું. જિંદગી રે તે તો તારી એડે ગુમાવી, જિંદગી રે તે તો તારી એડે ગુમાવી, અફસોસ એનો તને લાગશે. સાધુ ને સંતો કે છે જિંદગી તો તે તો તારી એડે ગુમાવી, અફસોસ એનો તને લાગશે. પણ દુર્ભાગ્ય છે આ જગતનું કે કોઈને અફસોસ નથી લાગતો. અફસોસ લાગે ને કે ના ના, સાચી વાત કે છે પ્રભુજી, મેં મારું જીવન એમને બિતાવી દીધું, પણ હવે તો થોડુંક ભગવાનનું ભજન કરવું જોઈએ, ભક્તિ કરવી જોઈએ. મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે અને મેં તો એમને ગુમાવી દીધો, પૈસા કમાવામાં, નોટો કમાવામાં, ગાડી બંગલા બાંધવામાં. પણ સુઈ સાથે કોઈ લઈ ગયું છે? આપણે કેટલાને કાંધા આપી દીધા, એક જણો મને બતાવો કે લઈ ગયો હોય. છોકરાઓને MBBS કરાવ્યા, MD-ED કરાવ્યા, CA કરાવ્યો, કોઈ સાથે ડિગ્રી લઈને જાય છે? કે નાના ભાઈ કેટલી મહેનત કરી છે, રાત રાત ભર સુધી વાંચ્યા છે, એક કામ કરો ડિગ્રી મોકલી દો સંસારમાં, આવતા જન્મમાં સાથે આવશે. ડિપ્લોમા કરેલો છે, કોઈ વસ્તુ સાથે નહીં આવે. પણ ભજન કર્યું છે, ભગવાનની ભક્તિ કરી છે. ભગવાન કહે છે કાળના મુખમાંથી હું મારા ભક્તને બચાવું છું. ધ્રુવ પ્રહલાદને બચાવ્યો, અમરીશ મહારાજને બચાવ્યા, પાંચ પાંચ પાંડવોને બચાવ્યા. દુર્યોધનની જુઓ તમે શું દશા થઈ. તો કાળ બધાને ખાઈ રહ્યો છે. જેમ ઓલો નોળિયો અને સાપનું જે યુદ્ધ, આવો હવે એની સામે. નોળિયો અને સાપ બંને યુદ્ધ કરે છે, અને નોળિયો જ્યારે મૂર્છિત થઈ જાય છે ત્યારે એ નોળિયો જઈને જડીબુટી સૂંઘી લે અને ફરીથી પાછો આવે. ઠીક એવી જ રીતે નોળિયાની ઉપમા આ મનુષ્યને આપી છે કે મનુષ્ય એક નોળિયાની સમાન છે અને ઓલો કાળ સર્પ છે. અને આપણે બધા સવારથી ઉઠી, જ્યારે સવારે ઉઠીએ ને, પાંચ વાગે, છ વાગે, આઠ વાગે, જે જેના સમય પ્રમાણે, તો બધાને માયામાં યુદ્ધ કરવા જવું પડે છે. 2.5 વર્ષના છોકરાને માયામાં યુદ્ધ કરવા જવું પડે. સવારમાં વહેલા ઉઠીને મમ્મી જગાડે, ઈ ઘોર ઊંઘમાં હોય તો જાગ બેટા જાગ, ટ્યુશનમાં જવાનું છે, સ્કૂલમાં જવાનું છે. 2.5 વર્ષનો છોકરો, એનું વજન કરાવો તો 5 કિલો. 5 કિલો એ છોકરાનું વજન છે, અને એને 3 કિલોના ચોપડા ઉપર હોય દફતર ભરીને, 1.5 કિલોની બોટલ હોય પાણીની, અને 200 ગ્રામ નાસ્તો હોય. એ લથડતો લથડતો જાય, દુખી થતો થતો. વિચાર કરો, આજથી 20-25 વર્ષ પહેલા, 50 વર્ષ પહેલા છોકરા 8-8, 10-10 વર્ષના થતા તોય સ્કૂલમાં જતા નહીં, તોય જીવે છે. કોઈ મરી ગયું? ના ના, અમારા છોકરાઓ નહીં ભણે ને તો બિચારે કેવી રીતે જીવશે? મોબાઈલ વગર બધા જીવ્યા, લાઈટ વગર બધા જીવ્યા. કોઈ મર્યું? કોઈ દુખી થયું? ઉલટાના અત્યારે બધા દુખી થાય છે, વધારાના દુખી અત્યારના થાય છે. એ તો બિચારા 100, 125, 150 વર્ષ જીવતા, અને અત્યારે 40-20, અત્યારે 20 વર્ષનો છોકરો, મારે તો ડાયાબિટીસ છે, મીઠું નહીં ખવાય. તો શું કામ જિંદગી જીવો છો? 20 વર્ષે જો ડાયાબિટીસ થઈ ગયું હોય, કેન્સર થઈ ગયું હોય, તો પછી જિંદગી શું કામ જીવો છો? એવા તે કેવા પાપ કર્યા છે કે ભગવાનને ભર જવાનીમાં, હજી તો નાનપણ કહેવાય, અને આવા જીવનમાં ડાયાબિટીસ. લો, હમણાં મેં જોયું કે 15 વર્ષના છોકરાને બીપીનો પ્રોબ્લેમ છે. 15 વર્ષનું કુમળું બાળક, બીપી, બ્લડ પ્રેશર. શું એનું જીવનમાં આગળ શું કરવાનો છે? આપણે નથી કહેતા શું દાલદર મારવાનો છે. બોલો, આવું જીવન છે તોય આપણને એમ જ લાગે કે ના ના, હું તો સુખી છું. શું દુખી? અકલનો બારદાન છે. દુખી તો સૌથી મોટા મોટો દુખી તું છે. તો દરેક વ્યક્તિ માયાની સાથે યુદ્ધ કરે છે, સવારથી લઈને સાંજ સુધી. રાતે 12 વાગ્યા હોય તો ઘરે ન આવ્યો હોય. બોલો, પૈસા પૈસા પૈસા, ઊંઝાણ, મહેસાણા, અમદાવાદ, પૈસા ક્યાં મળે છે? થરાદ જાય, આણંદ જાય, ડીસા જાય, રાધનપુર જાય. પૂછવામાં આવે ક્યાં? બસ હું પૈસા કમાવા જાઉં છું. અને કોઈને પૂછવામાં આવે કે ભાઈ થોડોક સત્સંગમાં તો આવો, ભજનમાં આવો, ભક્તોની સંગતિ કરો. અમે તો માયામાં પડેલા છીએ, તમારા જેવા ભાગ્ય ક્યાં મળે અમને? બોલે, આવું બોલે. તને કોઈએ બાંધી નાખ્યો છે? ભગવાને, એક પત્નીએ કે છોકરાએ કે પતિએ કોઈએ બાંધી નાખ્યા છે સત્સંગમાં આવવું હોય તો?
કોઈ બાંધે નથી. તો જેમ ઓલો નોળિયો કાળની સામે યુદ્ધ કરે છે સાપની સામે, એવી જ રીતે આપણે પણ માયા એટલે કાળની સામે યુદ્ધ કરી રહ્યા છે. વિચાર કરો, ઓલો નોળિયો અને કાળ સર્પ આ બંને યુદ્ધ કરે છે, નોળિયો મૂર્છિત થઈ જાય છે. એવી જ રીતે આ દુનિયામાં બધા મનુષ્યો, જેને જેને મનુષ્યનો દેહ મળ્યો છે ને, એ બધા માયાની સામે મૂર્છિત થઈ જાય છે. સાંજ પડે એટલે તમે જુઓ કેટલા દુખી છે બધા, ખાવાના નથી રહેતા, ખાવાના કામને આવીને સીધા ખાટલામાં જઈને સુઈ જાય. સૌથી પહેલા તમે જુઓ, અનુભવ કરજો ઘરે, છોકરા હોય દીકરા દીકરી હોય સ્કૂલ માંથી આવે ને, સૌથી પહેલા સુઈ જશે. કારણ કે આખો દિવસ માયાની સામે યુદ્ધ કરીને આવ્યા છે. પણ ઓલો જે નોળિયો છે, ભલે મૂર્છિત થઈ ગયો છે, થાકી ગયો છે, પણ એ જઈને જડીબુટી જઈને સૂંઘે છે, એટલે એને એનર્જી પ્રાપ્ત થઈ. જેમ આપણે ઓલા લીંબુ શરબત પીએ કેવી એનર્જી થઈ જાય, એવી જ રીતે આ જગતમાં માયામાં બધા પડેલા છે. પણ જો આવીને એ સત્સંગમાં આવી અને ભાગવત કથારૂપી જડીબુટીને સૂંઘી લે, તો ફરીથી એ માયા ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે બીજા દિવસે જ્યારે એને જવાનું છે ને, તરત જ એ માયા ઉપર વિજય પ્રાપ્ત કરી દેશે. એટલા માટે નિરંતર આ ભગવાનની કથા જડીબુટીની સમાન છે, જે આપણને પોષણ આપે છે. માયા ઉપર વિજય કેવી રીતે પ્રાપ્ત કરવો, કઈ રીતે આ દુઃખમય જગતમાંથી સહન કરીને રહેવું, બધાની સામે બધાની સાથે સમાજમાં પરિવારમાં ભક્તોની સાથે અભક્તોની સાથે કર્મી જગતમાં બિઝનેસ કરવો હોય તો કઈ રીતે રહેવું, એ બધું ભાગવત કથામાં શ્રીમદ ભાગવતની અંદર મળે છે. આ જડીબુટી છે જે આપણને એનર્જી આપે છે. જેમ ઓલો નોળિયો મૂર્છિત થઈ ગયો છે, પણ જડીબુટી સૂંઘે એટલે તરત જ એને જેટલું પણ દુઃખ છે એ જતું રહે. એવી જ રીતે આ કથામાં આવે ને એટલે એને બધું દુઃખ જતું રહે. બોલો, છે કોઈને દુઃખ નથી, કારણ કે એ નિરંતર જડીબુટી સૂંઘી રહ્યો છે. પછી ભલે ને 23 કલાક માયામાં રહ્યો, માયા ઉપર ક્યારેય પરાસ્ત નહીં થાય, વિજય પ્રાપ્તિ કરશે. એટલા માટે સંતો કહે છે કે જ્યારે પણ આપણને હરિકથા મળે ને, તો એ હરિકથાનું શ્રવણ કરવું જોઈએ. એટલા માટે નવદા ભક્તિ છે. નવદા ભક્તિ, નવ પ્રકારની ભક્તિમાં સૌથી પહેલી ભક્તિ કઈ છે? શ્રવણમ. સૌથી પહેલી ભક્તિ છે કે શ્રવણ કરવી હરિકથા. યુધિષ્ઠિર મહારાજ નારદ મુનિને પણ એ જ પૂછે છે કે મને તમે પ્રહલાદ મહારાજની કથા સંભળાવો, મારે પ્રહલાદ મહારાજની કથા શ્રવણ કરવી છે. નારદ મુનિ કહે છે કે શંડ અને અમર પ્રહલાદ મહારાજને ગુરુકુળમાં લઈ ગયા અને બહુ દમ દાટી આપે છે, બહુ દુઃખ આપે છે કે હવેથી તારે ચોરી કરવી, પાપ કરવા, ક્યારે ધર્મનું કાર્ય ન કરવું, નકે અમે તને મારી નાખશું. આવા ગુરુ મળ્યા છે. ગુરુ મળ્યા તો કેવા મળ્યા? આવા મળ્યા કે ચોરી કેવી રીતે કરવી, પાપ કેવી રીતે કરવું, અધર્મ કેવી રીતે કરવો, એવું શીખવાડે છે. તો કે છે, કોમાર આચરેત પ્રાજ્ઞો. શ્રી પ્રહલાદ મહારાજ સૌથી પહેલો શ્લોક કે છે કે નાનપણથી જ ભગવાનની ભક્તિ કરવી જોઈએ. અસુર બાળકોને કે છે, કેમ નાનપણથી ભક્તિ કરવી જોઈએ? કારણ કે કયા સમયે આપણું મૃત્યુ થઈ જશે કોઈ ગેરંટી નથી. હોસ્પિટલમાં બાળકનો જન્મ થયો હોય અને 4 દિવસ પછી ઘરે લાવે અને અઠવાડિયામાં ખબર પડે કે બાળક ખલાસ થઈ ગયું. અમુકને તમે જુઓ કે મહિનાનું હોય એ બાળક મરી ગયું હોય, અમુકને તમે 5 વર્ષનું બાળક જોયું રોડ ઉપર ગયું હતું અને એક્સિડન્ટ થઈ ગયું, કુંડી ખુલ્લી હતી અને પાણીનું ટાંકું હતું એમાં પડીને મરી ગયું, ધ્યાન ન રાખ્યું. કાળ એને બોલાવી રહ્યો છે, કાળ બધાને બોલાવે છે. તમે જુઓ કેટલાય હજારો વર્ષોથી એ મુંબઈ રહેતા હોય ને અમુક ગામડે રહેતા હોય,
આખું જીવન ગામડામાં હોય પણ એક વાર મુંબઈ ગયો હોય ત્યાં જઈને એનું મૃત્યુ થઈ જાય. કાળ એને બોલાવે છે કે અહીંયા આવ અને અહીંયા તારું મૃત્યુ લખેલું છે. કયા સમયે આપણું મૃત્યુ, કઈ જગ્યાએ, કયા સ્થાને, કેટલી ઉંમરે, કેટલી સેકન્ડે, કેટલી મિનિટે, કેટલા કલાકે, શું લખ્યું છે કોઈ ગેરંટી નથી. આપણે પ્રત્યેક સેકન્ડે મરી રહ્યા છીએ, કાળના મુખમાં છે. અર્જુનનો પુત્ર અભિમન્યુ થયો અને અભિમન્યુનો પુત્ર પરીક્ષિત મહારાજ, એને તો ગેરંટી હતી કે અઠવાડિયા પછી, 7 દિવસ પછી તક્ષક નાગ એને કરડવાનો છે. આપણી કોઈ ગેરંટી છે કે તમે અઠવાડિયા પછી મરશો કે 1 વર્ષ પછી મરશો? કોઈ ગેરંટી હોય તો મને પૂછો કરો કે ના ના, મારે તો પાકું કુંડળીમાં લખ્યું છે કે હું આટલા વર્ષો સુધી જીવીશ. કાળના કોળિયા છે અને તોય માથા ઉપર મૃત્યુ લઈને બધા ફરે છે. દીકરો, પતિદેવ, દિયર, સાસુ સસરા, માતા પિતા, જે ઘરમાંથી બહાર જાય ને તો એ વિચાર કરે કે સાંજે પાછો હું આવીશ કે નહીં આવીશ, કોઈ ગેરંટી નથી. એટલે મમ્મી હોય કે વહુ હોય એ કે સાચવીને જજો. જ્યારે ઓફિસે જાઓ, ફેક્ટરીએ જાઓ, કોલેજમાં જાઓ ને એક ફોન કરી દેજો, એટલે મને શાંતિ થઈ જાય કે ના તમે સુખ શાંતિ ઓફિસમાં ખુરશીમાં બેસી ગયા છો. અને ફોન કરે કે હું સુખ શાંતિ ખુરશીમાં બેઠો છું, સોફામાં બેઠો છું, ચિંતા મત કરજે. ફોન મૂકે ઓ શું થયું? હા, અટકાયું. અને ઓલો મેનેજર બાજુમાં તરત જ 1.5 મિનિટ પછી ફોન કરે, આવી જાઓ બધા એમ્બ્યુલન્સ લઈને. મેનેજર જે ફોન કરે કે 108 ને બોલાવો અને સિદ્ધપુરે ફોન કરી દો કે આટલા વાગે આવીએ છીએ. આ દશા છે, કાળના કોળિયા છે, તોય લોકો બિંદાસ જીવે છે. બધાને એમ જ કે છે, બધાને મનમાં એક જ છે, બધા મરી જવાના છે પણ હું જીવતો રહીશ, હું ક્યારે નહીં મરું. આ બધાને વેમ છે હો, એ વેમ કાઢી નાખવી. અહીંયાની વાત નથી, બહાર બધા ફરે છે ને કે બધા લોકો માળા ન પકડે કે ના ના હવે તો માળા ચાલુ કરવી, હવે ભગવાનનું ભજન કરવું, કયા સમયે અમારું મૃત્યુ આવશે. 70 ઉપરના તો બોનસ છે, સેલ લાગી ગયો છે. 70 ઉપરના જેટલા જીવી રહ્યા છે એ તો વધારાના જીવી રહ્યા છે, કાંઈ વાંધો નહીં કે ચાલશે. 70 ઉપરના બોનસ પોઈન્ટ કહેવાય કે ભગવાન આપણી જીવાય વધારી બાકી. અત્યારે તમે જુઓ, સૌથી વધારે તમારે જોવું હોય ને તો સિદ્ધપુરમાં જઈને જોવાનું, જ્યાં ત્યાં છે ને લખે બોર્ડમાં, આ ગામમાંથી આ બોડી આવી, એની ઉંમર 35 વર્ષ, 40 વર્ષ. બહુ ઓછા લોકો હશે કે જે 95, 90, 85 વાળા, એ ઓછી ટકાવારી મળશે. અને સૌથી વધારે ટકાવારી તમને આ મળશે, 21 વર્ષે. કેમ મરી ગઈ? પતિ ગમતો નતો એટલે ટૂપો ખાઈને મરી ગઈ. કેમ મરી ગયા? કે પત્ની ગમતી નથી એટલે મરી ગયા. કેમ મરી ગયો? આટલા વર્ષે, 21 વર્ષે સટ્ટામાં હરી ગયો કરોડો રૂપિયા એટલે ટૂપો ખાઈને ઝેર પીને મરી ગયો. આ દશા છે. આ સાચું છે ખોટું? આ તમે લોકો બધા સિદ્ધપુર નહીં ગયા, પણ જે લોકો જાય એને બધાને ખબર, એ ટાઈમ ટેબલ જુઓ આખું. આખા દિવસમાં 100 જણા આવ્યા છે, 200 જણા આવ્યા છે ને, સૌથી વધારે ટકાવારી 20 થી 50 વર્ષના છે. અને કંઈક 10-1% છે ને એ 70 થી ઉપરના છે. એટલે બોનસ પોઈન્ટ કહેવાય, ભાગ્યશાળી જીવાતમાં કહેવાય કે 71 વર્ષના. તમે 71 વર્ષના, કેટલા ભાગ્યશાળી કહેવાય. એટલે આ જીવન છે ને 71 વર્ષ પછી તો એને સંન્યાસ લઈ, સંન્યાસનો અર્થ છે ઘરે બેઠા બેઠા, બીજું કાંઈ કામ ન કરાય, એકમાત્ર હરિનું નામ લેવાય, હરિનું ભજન કરાય. કારણ કે એટલી આપણને ક્ષમતા છે કે આપણે બેઠે બેઠે ખાઈ શકીએ છીએ, પણ તો એ લોભ એટલો છે ને, એ ઠંડુ ટિફિન ભરીને ભાગે. ના ના, હજી હું થોડુંક મહેનત કરીશ ને તો 50,000 ભેગા થાય ને તો મારે કામ લાગશે, આટલું તો તને પેન્શન આવે છે, સરકાર તરફથી 15 લાખ રૂપિયા મળ્યા છે, તું 1% વ્યાજે આપીશ ને તોય મહિને 15,000 રૂપિયા વ્યાજ આવે. અને હું તો કહું છું કે આવા ઘોર કળિયુગની અંદર લોકો 2014માં પણ 3,000માં ઘર ચલાવે છે, 3,000 રૂપિયામાં. આપણા ઘરમાં ઓછામાં ઓછી 1,00,000 રૂપિયાની ઇન્કમ હશે બધાની ભેગી થઈને, અમુક એકલાય કમાતા હશે પણ આખું ફેમિલીને ગણો ને તો 1,00,000 રૂપિયાની ઇન્કમ હશે, તો ઓછું પડે છે. એ 1,00,000 રૂપિયા ભેગા થાય ને એટલે એની વ્યાજવા આપે, 2% વ્યાજે આપે, પછી બેંકમાં મૂકે, પછી બેંકો હોય કે જેને આપ્યા હોય વ્યાજે એ શું કરે અને પછી શું બોલે, હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે 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 રામ રામ રામ, કઈ નથી. એટલે ભક્ત હાથ ઊંચા કરે, મારી પાસે કઈ નથી ભગવાનના નામ સિવાય. આ જગત આવું છે, આપણા જીવનનું લક્ષ્ય શું છે અને આપણે શું કરી રહ્યા છીએ. અહીંયા રેલવે લાઈન છે, આબુ રોડ થી રેલવે લાઈન અમદાવાદ જાય છે ને એક લાઈન ક્યાં જાય છે, ભુજ દિશા. તો આપણે જ્યારે રેલવે લાઈનમાં બેઠા છીએ પણ તમે જુઓ આપણને એમ લાગ્યું હોય કે આ તો ટ્રેન અમદાવાદ જતી હશે. અભણ માણસને શું હોય કે સીધી સીધી જાય એટલે સીધી સીધી જતી રહે, પણ બ્રિજ નીચેથી થોડોક થોડોક એન્જિનનો વળાક થાય અને ક્યાં જાય, દિશા બાજુ જાય, દાનેરા, રાધનપુર, ભીલડી ને ભુજ, ગાંધીધામ બાજુ જાય. થોડાક જ પાટામાં, એ 2 પાટા છે ને એ પાટામાં થોડુંક જ અંતર છે, ઓલા પાટા પર આવી ગઈ ને ટ્રેન તો તરત જ વળી જશે અને આ પાટા પર રહી તો સીધે સીધી જતી રહે. એવી રીતે ભગવાનને આપણે વચન આપીને આવ્યા છીએ માતાના ગર્ભમાં કે પ્રભુ જેવો મારો જન્મ થશે એટલે હું તમારું ભજન કરીશ. પણ જેવો જન્મ થયો એટલે આપણી ટ્રેક, જે રેલવેની ટ્રેક હતી ને આપણી, ચેન્જ થઈ ગઈ. આપણે જવાનું આબુ રોડ, પહોંચી ગયા મુંબઈ ઊંધી. આપણે જવાનું ભગવાનના ધામમાં પણ આપણે ક્યાંની ટિકિટ લઈએ છીએ, નરકની. નરક જવાની કન્ફર્મ ટિકિટ પાકી છે બધાની, 99% લોકોની. અત્યારના વર્તમાન સમયમાં જેટલા લોકો છે ને એનું આ ટિકિટ પાકી, પણ તોય પાછા ફરફરિયામાં શું લખે, લોકાયચારો એટલે શું લખે. એટલે હું તને ખબર છે તારા બાપા તારી માં કે છોકરા કે દિયર એ સ્વર્ગમાં જ ગયા છે બોલો, પણ તોય લખે ખરો, અમારા માતાનો અમારા બાપાનો વૈકુંઠ વૈ લખે, સ્વર્ગમાં ગયો તો સ્વ લખે. પણ શું આપણે કેમેરો માર્યો છે, જોયો છે કે સ્વર્ગમાં જે ગયા છે બોલો, એ તો નરકમાં સડે છે, કારણ કે આખું જીવન જેવું કર્મ કરો એવું ફળ મળે. આખું જીવન લોકોનું ખરાબ કર્યું હોય, આ વાણીથી માત્ર ગંદકી જ કાઢી હોય, બીજાની નિંદા કરી હોય, સારું જીવન ન માન્યું હોય, ભગવાનના ધામમાં ક્યારે ન ગયા હોય, ક્યારે સાધુ સંગતિ ન કરી હોય, ભગવાનના સત્સંગમાં ન ગયા હોય, ક્યારે માળા ન કરી હોય, અને માત્ર પાપ પાપ ને પાપ કર્યું હોય, એ વ્યક્તિ ક્યારે સ્વ થાય, એ તો ન થાય. પ્રહલાદ મહારાજ કહે છે નાનપણથી ભગવાનનું ભજન કરવું જોઈએ. કયા સમયે આપણું મૃત્યુ આવશે કોઈ ગેરંટી નથી, એટલે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત જે ઇસ્કોન સંસ્થા છે, જે સંપૂર્ણ જગતની અંદર શીલ પ્રભુપાદજીએ બધા લોકોને શુદ્ધ ભક્તિ આપી, અને આ સંસ્થાની અંદર વૃદ્ધ લોકો ઓછા મળશે, જવાન છોકરાઓ બહુ બધા મળશે, યુથ લોકો, કારણ કે આજની યુવા પેઢીને ભક્તિની જરૂર છે, સંસ્કારની જરૂર છે. ભણી લીધું બહુ, જ્ઞાન બહુ પ્રાપ્ત કરી લીધું, પણ ભગવાન વિશે કે આ જગત શું છે, હું કોણ છું, મારા જીવનનું લક્ષ્ય શું છે, એ કોઈને ખબર નથી. અત્યારે આપણે આપણા જીવનનું લક્ષ્ય એક જ બનાવી દીધું છે કે આપણા છોકરાઓને મોટી ડિગ્રી પ્રાપ્ત કરાવી દીધો, બસ એમાં બધું આવી ગયું. આંગણામાં બે ગાડીઓ થઈ જાય ને એટલે બધું આવી ગયું. ખેતીવાડી વાળાઓ વિચાર કરે કે બસ એક મોટા બે બોર થઈ જાય ને તો હું સુખી, પણ બધું અહીંયા મૂકીને જવું પડશે. બધું જેટલા દાગીના ને ગોલ્ડ જે પણ વસ્તુ વસાવી છે, જેટલા વિમાન જે બધું છે ને બધું અહીંયા પડ્યું રહેશે. અને એકલા જશું, એકલા જ આવ્યા અને એકલા જવાના છે. પણ વચગાળામાં કેટલા જાળા બનાવ્યા બોલો, કેટલા જાળા, કરોળીઓ ગોળ ગોળ જાળું બનાવે મકડી. 15 દિવસ માટે નહીં, માત્ર 2 દિવસ માટે તમે બહાર જાઓ તો કેટલા કરોળિયા જાળા બનાવી નાખે. એની જીભથી લાળ ગ્રંથિથી ગોળ 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 જાળા બનાવે, પણ એક પણ દરવાજો ન બનાવે. આપણે કોઈ એવો માણસ જોયો કે આખું ખોખું બનાવી દીધું પણ દરવાજો ન મૂક્યો? કોઈ મકાન છે એવું કે જેમાં બારી બારણા ને દરવાજા ન હોય? પછી એને શું કહેવાનું જે ખાલી ચારે બાજુ દિવાલ ઉપર નીચે બધે દિવાલ જ દિવાલ બનાવી દે, એને શું કહેવાય? મૂરખ. એ માણસને શું કહેવાય? મૂરખ કહેવાય. બહુ સુંદર ડબ્બો તો બનાવ્યો પણ દરવાજો અને બારી બારણા ન મૂકે તો શું કામનું? એવી જ રીતે આપણે આ જગતમાં આવ્યા છીએ, નો ડાઉટ જગતમાં આવ્યા છીએ. બધું કાર્ય કરો, ઘર સંસારમાં રહો, સગા સંબંધી બધા પરિવારમાં બધું રહ્યો, પણ સમય મળે ને તો એ સમય ભગવાનની સેવામાં લગાડો. જેટલો પણ સમય મળે, ગીતા ભાગવત રામાયણ ભગવાને આપણી માટે આપ્યા છે, પશુ માટે નથી આપ્યા. ક્યારે જોયું કૂતરો ભગવદ્ ગીતા વાંચે જ બેઠો બેઠો? મનુષ્યની માટે આપ્યા છે, પણ મનુષ્ય કરે છે? શું કરું બાપ, સમય જતો જ નથી. લાવ એક ફોન કરું, યુનિટર ટુ યુનિટર ફ્રી, વોડાફોન ટુ વોડાફોન ફ્રી, ફ્રી કરી દે એટલે વાતો કરે કલાકો. જી શું બનાવ્યું? રીંગણાનું શાક. ખાઈ લે વઘારી ને. હવે ફોન માં આવી વાત કરવાની હોય? બટાકા ક્યાં સસ્તા મળે છે? બટાકા ભાઈ 20 રૂપિયા કિલો મળતા હોય એમાં તું સસ્તા ગોતે છે? ફોન નું બિલ એટલું આવતી છે, મુખ ફોન. હવે બોલો, આવી આવી વાતો હોય બધી. વાતમાં કોઈ સાર ન હોય પાછો, કાય વાતમાં સાર ન હોય. બોલો, ટાઈમ પાસ કરે છે બધા. કાળ ખાઈ રહ્યો હોય એક એક સેકન્ડ. ઘડિયાળના કાંટા આપણી પાસે છે ને મોબાઈલમાં, ડાબા હાથે જમણા હાથે પહેરી હોય ને તો જોવાનું, ટક 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 કાંટો જાય છે. એનો અર્થ શું છે? કે ધીરે 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 આપણે મૃત્યુ તરફ જઈએ છીએ, પણ આપણે 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 આપણી આત્માનું કલ્યાણ નથી કર્યું. કાંટો તો ધીરે ધીરે જાય છે, ટક 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 અવાજે આવે છે, નથી થતું. લોલક ઘડિયાળ આમ થાય ને, એ લોલક ઘડિયાળ એમ વિચાર કરે છે કે હું જેમ લટકી રહ્યો છું ને એમ તમે લટકશો અધ વચ્ચે. આવી દશા છે આપણી. છૂટકો નથી, ભગવાનના ભજન કર્યા સિવાય આ જગતની અંદર છૂટકો નથી. વારે વારે મરવું પડશે. અને અત્યારે જે કરી રહ્યા છે ને, ના ના, મારો પરિવાર, મારી પત્ની, મારી છોકરી, શું થશે હવે, એમ કરતા કરતા દેહ છૂટી જશે. ફરીથી નવી જગ્યાએ જન્મ પાકિસ્તાનમાં થઈ જશે. અહીંયાથી 200-500 કિલોમીટર આગવું હોય છે, વધારે નથી, કે કદાચ 1000 કિલોમીટર ત્યાં જઈને જન્મ થઈ જશે. અને પછી યા અલ્લાહ, યા મૌલા, મેરે બચ્ચો કા ક્યા હોગા, મેરે સન્નાન નગમા રહીમ અકબર ઇનકા ક્યા હોગા. અહીંયા હતા 1000 કિલોમીટર પહેલા, ઓ મારા સુનિલ નું શું થશે, અમારા સુરેશ નું શું થશે, અમારા રમણભાઈ નું શું થશે, અમારી દીકરી શાંતાનું શું થશે. અહીંયા અહીંયાથી જ્યારે દેહ છૂટે, એટલે અહીંયાના અહીંયાની અંદર આસક્તિ, અને ત્યાં જાય એ જ વ્યક્તિ છે, બીજું કોઈ નથી, એ જ મનુષ્ય છે. આ તો ખાલી ખોળિયું કપડાં છે. અને આત્મા ત્યાં જઈને જન્મ લે, અને જન્મ લે એટલે એનું નામ આવે ફારૂકભાઈ. એટલે નાનપણ નાનપણથી ફારૂકભાઈ ટોપી પહેરાવી દે અને સફેદ જબ્બો અને લેઘો પહેરાવી દે કે ભાઈ આજથી તમારો ધર્મ ભલે પાલનપુરમાં અલગ હતો પણ હવે તમે અહીંયા જન્મ લીધો છે એટલે તમારો ધર્મ બદલાઈ ગયો, હવે રોજ આમ આમ કરો, વજ્રાસનમાં પગ પાછળ આમ કરો, પછી આમ આમ કરવાનું, અને પછી એમાં આખું જીવન ગદ્દા મજૂરી કરે, આતંકવાદી બની જાય. અહીંયા તો થોડુંક સારું હતું પણ ત્યાં તો આતંકવાદી બની જાય. પછી ગોળીઓ મારે, પિસ્તોલ મારે, બમ ગોળા બનાવે, અને પછી છેલ્લે છેલ્લે શ્વાસ છૂટે, ઓ મારો ફારૂક ક્યાં ગયો, અબ્દુલ ક્યાં ગયો, ફાતેમા ક્યાં ગઈ, એમ કરતા કરતા ત્યાં જીવ છૂટે અને ફરીથી આખા જીવન બમ ગોળા બનાવ્યો હોય, કેટલાને માર્યા હોય, કાપ્યા હોય, મર્ડર કર્યા હોય, પછી ભગવાન કે હવે આને તો એના કરતા થર્ડ ક્લાસ જન્મ આપવો પડશે. આ જીવનમાં આપણે વિચાર કરવો જોઈએ કે આપણું જીવન જેટલું સારું હોય, જેટલા આપણા વિચાર સારા, સંસ્કાર સારા, જેટલું આપણું જીવન ભક્તિમય હોય ને, સમજી લેવું જોઈએ કે ગયા જન્મમાં પણ હું આવી રીતે જીવતો હતો, ભલે કોઈ પણ જગ્યાએ હોઈશ પણ આવું જ મારું જીવન હતું. તો આમાંથી આગળ વધવું જોઈએ ને. આપણે રોજ સવારમાં બેંકમાં નથી જતા 9 વાગે, કે આજે રોજ જે પૈસા વાળા હોય ને રોજ બેંકમાં જમા કરાવવા જાય, એમાંથી ક્યાંય ઉપાડે નહીં પણ રોજ જમા કરે. આજે 1,00,000 રૂપિયા કરાય, કાલ 25,000 મૂકે એટલે 1,25,000 થયા, એટલે ઓલી પાસબુક છે ને એ તો ઘણા આવે છે, ઝાડ ખાંખેરો ને એટલું બધા પડે. મહિનો થાય એટલે ઈ ખંખેરી લાવે પૈસા, રોજ ખંખેરે થોડા 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 થોડા, એટલે ભાઈ ભેગા કરી લાવે હાવરીને, 1 તારીખ આવે, 10 તારીખ આવે એટલે ડટ્ટો લાવે કે બસ આ મહિને 1.5 લાખ મળે. એટલે અમુક મોટા મોટા બિઝનેસ હોય રોજ સવારે જાય બેંકમાં, ટ્રાન્ઝેક્શન ચાલુ જ હોય, અને બેંકમાં ચેલી ચોપડી અંદર નાખે ને એટલે કટકટકટકટકટ ચાલુ થઈ જાય કે આટલા આટલા તમારે જમા થયા છે. તો રોજના પૈસા જમા થાય છે પણ ઉપાડતું કોઈ. એવી જ રીતે આપણે પણ આપણા મનુષ્ય દેહમાં હરે કૃષ્ણા હરે કૃષ્ણા ભલા બેંકમાં આપણે રોજ પૈસા જમા કરાવીએ છીએ, ક્યારે ઉપાડતા, ક્યારેક જરૂર પડે તો ઉપાડીએ. એવી જ રીતે મનુષ્ય દેહમાં સારા કર્મ કરતા રહેવું જોઈએ, કરતા રહેવું જોઈએ, કરતા રહેવું. આ શરીરથી જેટલું સારું કર્મ થાય ને એટલું કરતો રહેવું જોઈએ. જેમ બેંકમાં ક્યારે ઉપાડીએ છીએ નથી ઉપાડતા, એવી રીતે ભગવાનને એ જ પ્રાર્થના કરવી જોઈએ કે મારે કોઈ પુણ્યનું ફળ જોવતું નથી, ક્યારેય જોવતું નથી, હું નિષ્કામ ભક્ત છું, મારે કોઈ કામના પણ ભગવાનને આપતું રહેવું જોઈએ કે લો ભગવાન મારા જીવનમાં હું આટલું સારું કર્મ તમારી માટે કરું છું. ધન હોય તો ભગવાનની સેવામાં લગાડો, આ તન ભગવાને સારું આપ્યું છે તો તન ભગવાનની સેવામાં લગાડો. ભગવાને આપણને બુદ્ધિ આપી છે, શાસ્ત્ર સમજવાની બુદ્ધિ આપી છે, સારી વાણી આપી છે, તો એ વાણીથી લોકોને જ્ઞાન આપવું જોઈએ કે ભગવાનની શરણમાં જાઓ. અને જેણે જેણે શરણ ભગવાનની લીધી છે એ બધાનો ઉદ્ધાર થયો છે. ભગવાનની શરણમાં શું કામ જવું જોઈએ, જ્યાં સુધી યથાહી પુરુષસ્ય વિષ્ણુ પાદોપસર્પણમ, જ્યાં સુધી એ વિષ્ણુની શરણમાં નહીં જઈએ. જો એ લાકડું એ ભગવાનની શરણમાં આવવા તૈયાર થઈ ગયું છે, એને થથરી ગયો અને આવીને સીધો પડી ગયો, દંડવત પ્રણામ કરી દીધા. પણ મનુષ્યને બોલ હરે કૃષ્ણા હરે કૃષ્ણા ભગવાન બધાનો ઉદ્ધાર કરે છે, દરેક જીવનો. અસુર બાળકો કે છે કે ભગવાનની શરણમાં જઈને કોનો ઉદ્ધાર થયો છે, ત્યારે કે છે કે જેને જેને ઈ ભગવાનની શરણ લીધી છે ને એ બધા લોકોનો ઉદ્ધાર થયો છે. શરણ ગઈ કોકો ના ઉભરાય.
કે છે કે જેને જેને ભગવાનની શરણ લીધી છે, શરણ ગઈ કોકો ના ઉભરાયો, ઉભારાયો.
જબ જબ ભીડ પડી ભક્તન પે નંગે પાવતું આયો.
જ્યારે જ્યારે ભક્તોની ઉપર ભીડ કે દુઃખ પડે છે તો ભગવાન ચપ્પલ વગર દોડતા દોડતા આવે છે.
દ્વારકાની જે ભૂમિમાં દ્વારપાળોએ કીધું કે ધોતી ફટી લટી દુપટી ઓર પાવ જગાતન પે સુદામા, ચપ્પલ પહેર્યા વગર અને પગમાં કાંટા વાગ્યા છે, એ જે ધરતી પર જાય છે, માર્બલ ઉપર જે જાય છે સુદામા, બધા પગ પર લોહીના નિશાન પડે છે, છાપ પડે છે. અને સુદામા ધીરે 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 એ દ્વારપાલ ને કહે છે કે કૃષ્ણ મારા મિત્ર છે નાનપણના, તમે જઈને સંદેશો આપો કે સુદામા આવ્યા છે. અને દ્વારપાળે કીધું કે હે દ્વારિકાધીશ, તમારા મિત્ર સુદામા આવ્યા છે. આચાર્યો કહે છે, ભાગવતમાં વર્ણન કહે છે કે સુદામા શબ્દનો માત્ર શું શબ્દ બોલ્યો દ્વારપાલ, માત્ર શું, સુદામાએ નતા બોલ્યા. અને ભગવાનને જ્યારે ખબર પડી કે સુદામા આવ્યા છે તો તરત જ ઊભા થઈ ગયા. અને રૂકમણી કહે છે, ક્યાં જાઓ છો, 56 ભોગ છોડીને જમીને જાઓ, ભોજન કરીને જાઓ. પણ તોય દ્વારિકાધીશ એનો જવાબ નથી આપતા. અને આખા દ્વારકા નગરીમાં એમના વસ્ત્ર એક પછી એક વસ્ત્ર પડે છે, આભૂષણો પડે છે, પણ ભગવાન ચપ્પલ વગર એ દ્વારિકાધીશ સુદામાને આલિંગન કરવા મળવા જાય છે. નંગે પાવતો આવ્યો, જબ જબ ભીડ પડી ભક્તન પે. અમરીશ મહારાજ ભગવાનનું શુદ્ધ ભજન કરતા અને એમને 12 મહિનાની જે 24 એકાદશી 11 આવે ને, એને સંકલ્પ કર્યો તો અમરીશ મહારાજે કે બધી નિર્જળા કરીશ, પાણી પીધા વગર બધી એકાદશી. અને જ્યારે બધી એકાદશી પૂરી થશે ને તો ઉજવણું કરીશ, ઉજવણું કરે ને. અમરીશ મહારાજે નિર્ણય કર્યો કે આપણે 12 મહિના પૂરા થાય, 24 11 પૂરી થાય એટલે હું ઉજવણું કરીશ, બધા સંતોને બોલાવીને જમાડીશ, એમને ભોજન કરાવીશ, દાન દક્ષિણા આપીશ. આવી રીતે 12 મહિના સુધી અમરીશ મહારાજે એકાદશી વ્રતનું પાલન કર્યું, પાણી પીધા વગર 11 કરી. અને ભગવાન કહે છે, 1 11 જો કોઈ કરે છે ને તો એ જીવનમાં ક્યારે નરકમાં જતો નથી. 1 11 કરવાથી આટલું ફળ મળે છે. પણ તોય કોઈ 11 કરી શકતું નથી, નથી કરી શકતા 11. 11 ને દિવસે રોટલા ખાવા જોવે જ, શાક ને રોટલા. જેટલું આખું કાઠિયાવાડ છે, ભલે કદાચ કોઈ સંપ્રદાયમાં નહીં જોડાયા હોય, પણ ઘરે ઘરે આખું કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર કાઠિયાવાડ, નાના નાના બાળકો પણ 11 કરે છે. એમના ખૂનમાં છે, બ્લડમાં છે, એમને એવા સંસ્કાર આપી દીધા છે કે જ્યાં સુધી 11 નહીં કરો ને તમારો ઉદ્ધાર ભૌતિક જગતમાં અને આધ્યાત્મિક જગતમાં નહીં થાય. એટલે સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ ભૌતિક રીતે પણ, આર્થિક રીતે પણ આગળ છે અને ભક્તિ માર્ગમાં પણ બધા આગળ છે. બધા રામ અને કૃષ્ણના ભગત છે. એ બાજુ થોડો ફેસ કરીને જુઓ, બધા ભગવાનના ભક્ત છે. અને આ બાજુ થોડો ફેસ કરીને જુઓ, અમદાવાદથી આ બાજુ પેલું કહેવાય ને ભાઠું, કોરું ભાઠું, કોઈ કોઈને ખબર જ નથી કે ભગવાન કોણ છે, કોનું ભજન કરાય, 11 શું મહિમા છે, સત્સંગની સાધુ સંતોની શું મહિમા છે, કોઈને ખબર નથી. એટલા માટે આ જ્ઞાન આપણા સંતાનોને દેવું જોઈએ. જેવી રીતે મુસલમાન જ્યારે ધર્મની અંદર તમે જુઓ, નાનપણથી 2 વર્ષનો છોકરો હોય કે 1 વર્ષનો છોકરો હોય ને, એને પેલા ટોપી જબ્બો ને કુર્તો પહેરાવી દે, લેગોન જબ્બો કે વ્હાઈટ કપડા પહેરો, અને એને 5 ટાઈમ નમાજ પઢવડાવે, એની પાસે રોજા કરવડાવે. રોજા એટલે ઉપવાસ. આપણે કોઈ કરવડાવે છે?
બેટા ખાવ જેટલું દુબળો પડી ગયો છે, આટલા વધ્યા હોય તો કે બેટા તું તો દુબળો કેમ પડી ગયો છે, એટલે થોડું માખણ ખા, થોડું ઘી ખા, જીવ બળે માતાનો અને બાપા. ઘીમાં જે તાયેલું ઘી હોય ને મલાઈનું, બધા મલાઈ ભેગી કરીને રાખે ફ્રીજમાં અને પછી ઉકાળે અઠવાડિયામાં એક વખત, ઉકાળીને પેલું ઘી મળે ને એટલે અંદર અડધી વાટકી ઘી નેડીને અંદર લોટ બાંધીને પછી ભાખરી કરીને દીકરાને આપે અને પોતે ખાય. પછી ઉભા ના વધે, આડા વધે, કારણ કે પેલું પેન્ટમાં તો છે ને, પેન્ટ પહેરે તો ખબર પડે કે ભાઈ ક્લિપ છે ને બટન વખાતું નથી એટલે શરીર વધી ગયું હોય. એવું છે, સાધુ સંતો ખબર ન પડે ક્યારે શરીર વધે, કારણ કે ધોતીમાં ક્લિપ આવે નહીં, ગાંઠ મારવાની આવે એટલે એમાં ખબર ન પડે કે શરીર કેટલું વધે. પછી તો ખબર પડે, પેન્ટ પહેરે ત્યારે ખબર પડે આટલું બધું શરીર વધી ગયું, ત્યારે ખબર પડે. અમરીશ મહારાજે એક વર્ષનું પૂરું વ્રત અગિયારસ નિર્જળા નકોડી અગિયારસ કરી, પાણી પીન કરો, નકોડી ન થતી હોય તો પાણી પીન ન થતી હોય તો ફરાળ કરો, ફ્રૂટ ખાઓ, ફ્રૂટ ખાવાથી ન થતી હોય ને તો મરૈયો છે, રાજગરો છે, સાબુદાણાની ખીચડી છે, બાફેલી સીંગ છે, આટલું બધું છે, ગાજરનો હલવો છે, દૂધીનો હલવો છે, જે ખાવું ખો, પણ રોટલા મત ખાવ. અગિયારસ ને દિવસે રોટલા મત. અમુકને તમે છે ને બધું ખવડાવો, કાજુ કતરી ખવડાવો, ગુલાબજાંબુ ખવડાવો, અલગ અલગ પ્રકારની ચાઇનીઝ આઈટમ, પીઝા, બર્ગર બધું ખવડાવો, પછી કે તૃપ્ત થઈ ગયા, રોટલો ના મળ્યો. આ તો રોટલો ના મળે એટલે મારી હોજ નહીં પડે. વહુ એક કામ કરજે, થોડી તાવડી પર રોટલો બનાવેલ છે મને, તારા હાથનો રોટલો બહુ ભાવે. અમુક એટલા બંધાણી હોય ને જ્યાં સુધી બાજરીનો રોટલો ના મળે તેને ઊંઘ જ ન આવે, એ બંધાણી કહેવાય. બાજરીનો રોટલો, ઘઉંનો રોટલો, અમુક છાશ અને ખીચડી, સાંજ પડે એટલે સાંજે આ જોવે જ, દૂધ કે ખીચડી કે છાશ કે ખીચડી જોવે એટલે જોવે, બંધારણ. પણ રોટલા ન ખાવ અગિયારસ ને દિવસ. અમરીશ મહારાજે નકોડો અપવાસ 24-11 કરી નકોડી, પાણી પીધા વગર. પછી એમને વિચાર કર્યો કે હવે ઉજવણું કરવાનું છે આવતીકાલે, તો 60 કરોડ, અહીંયા લખ્યું છે ભાગવતમાં 9મા સ્કંદમાં, 6 અરબ ગાયો દાનમાં આપી. 6 અરબ દૂધ દે એવી હો પાછી, એમનેમ નહીં કે પછી આ તો દૂધ દે એવી, અને બધી ગાયોને આભૂષણો પહેરેલા, એવું નહીં એક તોલાનો દોરો પહેર્યો હોય પછી બધાને બતાડે, અને ગળામાં કંઈક દુખે છે. જાજે ભાઈ પેલું લેતા આવજે, પણ તું વીટી શું કામ દેખાડે છે ભાઈ, માંડ એક તો તને 1/2 તોલા મળી છે, કોક જોયે તો લઈ લે, એટલે એક કામ કર, મૂકી દે, કોકને બતાડ બતાડ મત કર. પહેલા તો બધા 10-15 તોલાના હાર પહેરતા, હવે તો બધા 10-15 તોલાના પહેરે છે, પણ કેવા અમરીશ મહારાજે 60 કરોડ ગાયો દાન આપી, જે દૂધ દેવી, બધા બ્રાહ્મણોને 60 કરોડ ગાયો દાનમાં આપી, અને બધી ગાયોને પગમાં, હાથમાં, કમરમાં આભૂષણો અને વસ્ત્ર પહેરાયેલી. અહીંયા જે રખડે છે એવી નહીં, અહીંયા તો દૂધ દૈના, દૂધ દે એવી 60 કરોડ ગાયો દાનમાં આપી દીધી. દ્વાદશીને દિવસે, 12ને દિવસે, 11 નો ઉપવાસ કર્યો, 12ને દિવસે દાનમાં આપી, અને હવે
નિર્જળા ઉપવાસ જે કર્યા હતા એનું હવે પારણનો સમય, પારણ એટલે એ વ્રત છોડવાનું હોય ને એને પારણનો સમય કહેવાય. અગિયારસ કરો ને તો બારસના દિવસે સમય હોય કે છ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં જ તમારે એકાદશી વ્રત છોડવી, આ તો ગમે ત્યારે છોડે બોલો, જ્યારે મન ફાવે ત્યારે, પણ વૈષ્ણવ કેલેન્ડરની અંદર લખેલું હોય અને જેને ઈચ્છા હોય ને અગિયારસ કરવાની, થોડોક જીવ બળતો હોય પોતાના ઉપર, તો કેલેન્ડર લઈ જાઓ અને જોવું જોઈએ. અમરીશ મહારાજે વિચાર કર્યો કે હવે પારણ કરવાનો સમય આવી ગયો છે, એ જ સમયે દુર્વાસા ઋષિ મુનિ આવી ગયા. દુર્વાસા ઋષિ મુનિ, અને દુર્વાસા ઋષિ મુનિ આવ્યા ત્યારે અમરીશ મહારાજ કહે છે કે મારું અહોભાગ્ય કે તમે મારા દ્વારે આવ્યા છો, એક કામ કરો તમે પહેલા ભોજન મહાપ્રસાદ લઈ લો પછી હું લઈ લો. ત્યારે દુર્વાસા ઋષિ મુનિ કે હું, મારે હજી ગાયત્રી કરવાની બાકી છે, હું સ્નાન કરવા જાઉં છું, યમુના નદીમાં સ્નાન કરીને આવું. અને અહીંયા ઉપવાસ છોડવાનો સમય 10:30 વાગ્યાનો હતો અને અમુક સમય બાકી હતો, થોડોક સમય બાકી હતો. અમરીશ મહારાજ વિચાર કરે છે કે હવે જો હું ઉપવાસ ન તોડું ને તો આખા વર્ષનું ફળ ઉપવાસમાં ફાયદો ન મળે ને, પુણ્ય ન મળે. જે સમય નિર્ધારિત કરેલો છે એ સમયમાં ઉપવાસ છોડવો. તો સાધુ સંતોને પૂછ્યું તો સાધુ સંતોએ કીધું કે જળ પીધું, તમે થોડુંક જળ પી લો એટલે ઉપવાસ તૂટી ગયો, અને ન ખાધું એ ન કહેવાય. આ બે રીતે ફળ મળે, તમે ભોજન ન કર્યું અને ઉપવાસ પણ તમારો તૂટી ગયો એવું ફળ તમને મળી જશે. એટલે અમરીશ મહારાજે થોડુંક જળ લીધું, ભગવાનને અર્પણ કરેલું અને જળ પી ગયા. અને દુર્વાસા ઋષિ મુનિ યોગમાં સમાધિમાં જોયું કે અમરીશ મહારાજે મારું સ્વાગત કર્યા વગર પોતે જળ પી લીધું. અમુક તમે જુઓ કે મહેમાન આવ્યા હોય ને તો સામે ખાય પણ એમ ન કે ચલો ખાવા બેસી જાઓ, એવું એ ના કે બોલો, મહેમાનને ખાવા નથી પણ તો ખાલી મીઠી વાણી તો કહી શકે, એ થોડા બેસી જવાના છે. પણ અમુકને એમ લાગે બેસી જાય તો શું કરશે, કદાચ એમ કહી દે કે ચલો ચલો ખાવા બેસી જાવ, તો ઓલો બેસી જાય, કદાચ બુદ્ધિ ન હોય તો આપણે વિચાર કરે કે ઓલા આજી આવશે, ઓલા જે ગયા છે ને સવારે 6 વાગે, એ આવશે પાછા તો એ શું કરશે, અને ઓલો બેહી ગયો, એ ગરમા ગરમ રોટલી જેવી ઉતરે છે ફટાફટ અંદર જાય છે. દુર્વાસા ઋષિ મુનિએ જોયું કે મને મારું સ્વાગત સત્કાર કર્યા વગર પોતે પાણી ગ્રહણ કરી લીધું, એટલે કે અન્ન ગ્રહણ કરી લીધું. પાણી પીવું એ અન્ન ગ્રહણ કર્યા બરાબર છે. આપણા ઘરે કોઈ મહેમાન આવે ને તો આપણે એને સૌથી પહેલા મીઠી વાણીથી સત્કાર કરવો, આ ગૃહસ્થ જીવનનું પહેલું કર્તવ્ય છે. પહેલું કર્તવ્ય કે એને મીઠો આવકાર આપવો જોઈએ. આવો એમ બોલે તો ઓલો બિચારો થતરી જાય, મહેમાન આવ્યો હોય તો. એ બિચારો કે ક્યાંક અંદર જઈને ક્યાંક 2-3 પતિ ને પત્ની ક્યાંક ટૂંપોનો આપી દે, ગેટ માંથી જ રિટર્ન જતો રહે, ના ના પછી કાલે આવીશ, તમારો મૂળ ઠીક લાગતો નથી. આમ તો બહુ દૂરથી આવ્યો હતો પણ તમારો મૂળ ઠીક લાગતો, મનમાં વિચાર કરે એમ ના કે મનમાં વિચાર કરે, ના ના કાલે આવીશ, ના ના આવો કે આવો કેમ નહીં, કેમ પાછા વળ્યા, અભડાઈ જાઉં છો. આવું બોલે એક જણ આવી રીતે બોલતા તો પછી મેં એને પ્રેમથી સમજાય, મેં કીધું આવું ન કહેવાય, અભડાઈ જાઓ નહીં, અભડાઈ જાઓ મારે ઘરે આવે તો, આવું ના કહેવાય, મેં કીધું મીઠી વાણી દીધી. ત્યારે એને કીધું કે ના અમને તો આવું કઈ ખબર, અમને ખબર જ ન પડી કે સામે વાળાના મનમાં શું લાગે. મેં કીધું તમે ક્યારેક તમને કોકે કીધું હોય તો, કોઈ પ્રકારની મેનર્સ જ નથી, સંસ્કાર જ નહીં કે શું આપણે બોલીએ, સામેવાળા ઉપર હૃદયમાં શું અસર થશે, શાસ્ત્રમાં લખ્યું છે પાંચમા સ્કંદમાં, મનુ સંહિતામાં પણ લખ્યું છે, મનુ સંહિતા એમાં લખ્યું છે કે મનુષ્ય કેવું જીવન જીવવું જોઈએ. મનુ સંહિતા આપણા જે દાદા મનુએ લખ્યું છે, મનુ મહારાજ બ્રહ્માના પુત્ર મનુ, મનુ મહારાજે લખી છે મનુ સંહિતા. આપણા ઘરે જ્યારે મહેમાન આવે ને તો સૌથી પહેલી વસ્તુ કે એને આદર સત્કાર અને એને આસન દેવું જોઈએ. આસન વિરાજો, પ્રેમપૂર્વક આવો વિરાજો શાંતિથી. પણ અમુકનો અવાજ જ ભારે હોય, અવાજ જ એટલો ભારે હોય બિચારો થથી જાય માણસ. અને નાનું છોકરું હોય તો બે વર્ષનું હોય તો એ તો પછી મારે પછી આગળ ન કહેવાય, એ બાબડું બાથરૂમ થઈ જાય એને. સૌથી પહેલું સ્વાગત સત્કારમાં એને આસન દેવું જોઈએ, આવો પધારો, તમારા પગલા અમારા ઘરે. અમારું કેટલું સૌભાગ્ય કહેવાય, અંદર ભલે મરચું વાળતા પણ બહારથી તો કહી શકો મીઠી વાણીથી, ગમે જેવો દુશ્મન ભલે કેમ ન રહ્યો પણ હસતા હસતા સ્માઈલ અને એક પાણીનો ગ્લાસ જે મ્યુનિસિપાલિટીમાંથી આપણને મફતમાં મળે છે, જેનો કોઈ ચાર્જ નથી. તમને એમ નથી કહેતા કે ફ્રીજમાં ખોલીને મેરિન્ડા પીવડાવો, સ્પ્રાઇટ પીવડાવો, એમાં ફ્રીજમાં પડી જ હોય પણ એ ના પાડે છે, કાંઈ વાંધો નહીં, તમારી ઈચ્છા ના હોય મત પીવડાવો, પણ એક પાણીનો ગ્લાસ જે સરકારમાંથી મફતમાં મળે છે એ પાણીનો ગ્લાસ તો આપો ભરીને. આટલું ન કરી શકીએ? ભલે કદાચ ડ્રાય ફ્રૂટ નો મિલ્કશેક નો ગ્લાસ તમે ભરી ન આપો કે કડક ચા કે દૂધ બનાવી ન આપો, પણ એક પાણીનો ગ્લાસ અને એક આસન જે આ નથી આપતું એના એનાથી કહેવાય ને કે અભાગ્યો ગૃહસ્થ આ જગતમાં બીજો કોઈ નથી. મહેમાન કોને કહેવાય? કે છે અતિથિ દેવો ભવ. અતિથિ દેવો ભવ, અતિથિ ભગવાનનું સ્વરૂપ કહેવાય અને ભગવાનનું સ્વરૂપ આપણા ઘરે આવે. પણ હવે અતિથિ નથી આવતા, હવે તો સતિથિ આવે, ફોન કરીને આવે, અમે આવીએ છીએ હો, બહાર મત જજો. એટલે હવે સતિથિ આવે, એમ પેલા અતિથિ આવતા, અતિથિ એટલે તિથિ વગર આવે એને અતિથિ કહેવાય. એટલે હવે સતિથિ એટલે ભગવાનનું સ્વરૂપ ન માનવું, સતિથિ એટલે ફોન કરીને આવે. પેલા તો અતિથિ ગમે ત્યારે આવતા અને બે બે દાડા અઠવાડિયું અઠવાડિયું રહેતા, અહીંયા તો રહેતો કે જ્યારે જાય હવે અંદરથી અને બહારથી ઓહ હજી રહો ને બે દાડા અંદરથી. બહારથી આમ લાગે કે બહારથી એમ લાગે કે આના જેવા તો અમારા ફઈ કોઈ છે જ નહીં. ફઈ હોય, મામી હોય, જે પણ હોય, જાણે જાય છે હવે. પછી વાત વાતમાં કે સ્કૂલ ક્યારે ખુલે છે, એટલે એનો કહેવાનો અર્થ છે કે હવે જાઓ સ્કૂલ ખુલે છે તો હવે જાઓ નડો. બુદ્ધિમાન હોય ને એ સમજી જાય કે એનો પૂછવાનો અર્થ શું છે કે સ્કૂલ ક્યારે ખુલે છે કે હવે તમે જાઓ હવે. એટલે વાતમાં સમજી જવું જોઈએ. કોઈ બી ના ઘરે જયારે મહેમાન ગતિ જાય, ગમે તે રીતે ગયા હોય, એ વાત ઉપરથી માણસ કળી જાય. આપણે આપણા દીકરાનું કે ભત્રીજાનું કે ભાણિયાનું ગમે તેનું શક પણ કરવા જઈએ અને દીકરી જોવા જઈએ, જો આ જોવા તો બધાને જવાનું જ છે સગાઈ કરવા, એટલે જાણી લેજો. જ્યારે પણ આપણે વહુ જોવા જઈએ ને તો સૌથી પહેલા એ બુદ્ધિમાન વ્યક્તિ હશે ને તો જાણી લેશે, જો એ મેરિન્ડા અને કોકોકોલા થમ્સઅપ આપે છે ને, સમજી લેવું જોઈએ કે આખી જિંદગી ખર્ચા જ કરાવશે. બુદ્ધિમાન સાસુ સસરા હોય કે આદમી હોય ને, એ જાણી લે પહેલી મુલાકાતમાં જ. જો એ ફ્રીજમાંથી કોકાકોલા ને થમ્સઅપ ને ઠંડા લાવીને સમજી લેવું જોઈએ કે આ ખર્ચા જ કરવા વાળી છે, એટલે અત્યારથી
ચેતી લેજે, ચેત મનવા ચેત. અને જોઈ ગરમા ગરમ દૂધ બનાવીને લાવે છે, ઘર એનું ચોખ્ખું છે, ઘરમાં નોકરાણીઓ કામ ન કરતી હોય. બુદ્ધિમાન વ્યક્તિ જોણી જાણી જાય, કળી જાય કે વહુ હોય કે દીકરી હોય કે એના ઘરમાં લોકો કેટલામાં છે. ઘરમાં નોકરાણીઓ ઝાડું પોતા મારતી હોય અને બહારથી ખાવાનું આવતું હોય હોટલમાંથી, હા વેવાઈ વેવાણ આયા છે લાવો હોટલમાંથી મંગાવ, સમજી લો કે આ દીકરાને મારે કહેવાની જરૂર ના પડી, એના પહેલા સમજી ગયા. એટલે બધું શીખવા મળે છે. આવા ક્લાસ કેમ મળે છે? ભૌતિક જીવનમાં કેવી રીતે જીવવું અને ભક્તિ કેવી રીતે કરવી એ શાસ્ત્ર ગુરુ સંતો કહે છે. બોલો, આવું પૈસા આપીને કોઈ નહીં ભણાવે. બોલો, અને તો એ કથા પછી બધાની માટે મહાપ્રસાદ લાવીને આપે, પોતાના હાથે બનાવી કે લો પ્રસાદ લ્યો. હવે આ બધી સુખનું આસ્વાદન ન કરે, સુખનો આનંદ ન લે, પછી એનાથી ભમરાળો બીજો કોણ કહેવાય? અમરીશ મહારાજે જળ પી લીધું અને દુર્વાસા ઋષિ મુનિએ ધ્યાનમાં જોઈ લીધું કે જળ પી લીધું છે. દુર્વાસા ઋષિ મુનિને એટલો ક્રોધ આવી ગયો, આપણા ઇતિહાસમાં સૌથી વધારે ક્રોધી થતા હોય ને તો દુર્વાસા ઋષિ મુનિ. દુર્વાસા ઋષિ મુનિએ માથામાંથી જટા પટકી અને જોરથી ધરતીમાં એ જટા, એ કૃત્યા એટલે રાક્ષસી ઉત્પન્ન થઈ. અને રાક્ષસી જેવી ઉત્પન્ન થઈ, દુર્વાસા ઋષિ મુનિએ કીધું કે આને મારી નાખો, બાળી નાખો, આના શરીરને બાળી નાખો. કારણ કે મહેમાનનું સત્કાર કેવી રીતે કરવું એને આવડતું, સાધુ સંતોનું સત્કાર કેવી રીતે કરતું એને આવડતું નથી. ત્યારે દુર્વાસા ઋષિ મુનિએ જેવી કૃત્યાને કીધું, કૃત્યા બાળવા જાય છે પણ કૃત્યા ખુદ બળીને ભસ્મ થવા જઈ રહી છે. સુદર્શન ચક્ર આવ્યું અને કૃત્યાને તો બાળી દીધી અને સુદર્શન ચક્ર દુર્વાસા ઋષિ મુનિ પાછળ પડ્યું. ભગવાન કે છે, મારા ભક્ત ઉપર થોડો કે કોઈ અત્યાચાર કરે છે ને, ભગવાન કે મને સહન થતું. દુર્વાસા ઋષિ મુનિ પાછળ ચક્ર, સુદર્શન ચક્ર ખબર છે? આ સૂર્ય દેવતા તમને ખબર છે, સૂર્ય દેવતામાં એના કિરણો જ્યારે ધરતી પર આવે છે 8 મિનિટ ને 2 સેકન્ડ થાય છે. સાયન્સ વિજ્ઞાન કે છે, આપણે જે ભણવામાં આવે ને ભણતર, એના કિરણો ધરતી પર આવતા આવતા 8 મિનિટ ને 2 સેકન્ડ થાય તો એ કપડાં તમે જુઓ 1.5 કલાકમાં. તો સુદર્શનને 1000 અણીઓ છે અને એમાંથી 1 અણીમાંથી 1 નાનો સૂર્ય દેવતા આ સૂર્ય દેવતા છે. તો સુદર્શન ચક્રમાં કેટલો તેજ હશે, ગરમી. અને એ સુદર્શન ચક્ર દુર્વાસા અહીંયા છે અને બાજુમાં સુદર્શન ચક્ર છે. એ દુર્વાસાની શું દશા થઈ હશે? બોલો, સૂર્ય તો એના કિરણો આવતા આવતા 8 મિનિટ ને 2 સેકન્ડ થાય છે તો એ કપડાં સુકાઈ જાય, આપણને તડકામાં બહાર નીકળવું ગમતું. એવા 1000 અણીઓ વાળું સુદર્શન ચક્ર ગોળ ગોળ ભમે છે અને દુર્વાસાની પાછળ દોડે છે. તો કહે છે કે એ અમરીશ મહારાજની રક્ષા કરવા માટે ભગવાન તમે આવ્યા છો. તો ભગવાન ડગલે ને પગલે બધા ભક્તોની રક્ષા કરે છે. એટલા માટે કહે છે કે હે અસુર બાળકો, એ ભગવાનની શરણમાં જાઓ અને જેણે જેણે એ ભગવાનની શરણ લીધી છે એ બધા સુખી થઈ ગયા છે, અને જે ભગવાનની શરણ નથી ગયા એ બધા આજ સુધી જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ દુઃખ જ ભોગવી રહ્યા છે. એટલા માટે નિરંતર ભગવાનનું નામ રટન કરવું જોઈએ. હજી પણ ભગવાન ભક્ત પ્રહલાદ મહારાજ દૈત્ય બાળકોને કહે છે, સુખમ ઇન્દ્રિય કમ દૈત્યા દેહી યોગેન દેહી નામ. અસુર બાળકો કહે છે કે ભગવાનનું ભજન જ કરવું, બીજું કાંઈ ન કરવું જોઈએ? ના, તમારા જીવનમાં જે કામ ધંધો કરો છો એ કરતા રહ્યો, પણ જે સમય મળે છે એ સમયમાં ભગવાનનું ભજન કરવું જોઈએ. તો આવતીકાલે એ પ્રહલાદ મહારાજ બહુ સુંદર ઉપદેશ આપશે. 5 વર્ષના પ્રહલાદ મહારાજ છે પણ કેટલો સુંદર ઉપદેશ આપે છે. તો ઉપદેશ શ્રવણ કરવા આવતીકાલે બધા પધારો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ.